એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે છે ને એક એવી સંવેદનાની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણી સાથે સતત હોય છે, પણ આપણે કદાચ તેના પર સૌથી ઓછું ધ્યાન આપીએ છીએ. આપણો સ્પર્શ.
હા, ખરું કહ્યું. અને મને આ વાત જ સૌથી રસપ્રદ લાગે છે, ખબર છે? આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, એ બધા પર કેટલું ધ્યાન આપીએ છીએ, પણ સ્પર્શ એ જાણે આમ પડદા પાછળ રહી જાય.
બરાબર.
અને આજના ડિજિટલ યુગમાં તો જ્યાં બધું સ્ક્રીન અને અવાજ પર ચાલે છે, ત્યાં તો જાણે એની વધારે અવગણના થાય છે.
બિલકુલ. અને આ જે અવગણના છે ને સ્પર્શની, એને જ પડકારે છે આ પુસ્તક.
હા,
જેના પર આજે આપણે વાત કરીશું. લિનેટ એ જોન્સનું હેપ્ટિક્સ. આપણી પાસે છે ને MIT પ્રેસની એસેન્શિયલ નોલેજ સિરીઝનું એમનું પુસ્તક છે.
અને પેલો બીજો સારાંશ પણ છે.
હા, અને હેપ્ટિક્સ, ટચ ટેકનોલોજી અને હ્યુમન એક્સપિરિયન્સ, એના પરથી બનાવેલો એક વિસ્તૃત સારાંશ પણ છે. તો આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ એ જ સમજવાનો છે કે આ હેપ્ટિક્સ
એટલે કે સ્પર્શનું વિજ્ઞાન અને ટેકનોલોજી,
હા, એ કેવી રીતે આપણા આ ભૌતિક અને ડિજિટલ વિશ્વ, એ બે વચ્ચે જે અંતર છે ને,
જે ખાલી જગ્યા છે,
તેને કેવી રીતે પૂરી રહ્યું છે.
અને આ અંતર પૂરવું બહુ જરૂરી છે, કારણ કે જેમ જોન્સ કહે છે ને, સ્પર્શ એ ખાલી શારીરિક અનુભવ નથી, એ તો આપણી વાસ્તવિકતાની સમજ, આપણા જોડાણો, આપણી ભાવનાઓ, એ બધા માટે મૂળભૂત છે.
અચ્છા.
અને આ હેપ્ટિક્સ ટેકનોલોજીમાં તાકાત છે કે તે આપણા ડિજિટલ અનુભવોને વધારે વાસ્તવિક, વધારે ઊંડાણવાળા અને કદાચ કહી શકાય કે વધુ માનવીય બનાવી શકે.
તો ચાલો આ સ્પર્શની દુનિયામાં આપણે જરા ઊંડા ઉતરીએ. સૌથી પહેલાં લેખક વિશે વાત કરીએ. લિનેટ એ જોન્સ એ કોઈ સામાન્ય એન્જિનિયર નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. તેઓ MIT એટલે કે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગમાં સિનિયર રિસર્ચ સાયન્ટિસ્ટ છે, પ્રોફેસર પણ છે.
પણ એમની ખાસ વાત શું છે?
એમની વિશિષ્ટતા એ છે કે એમનો અનુભવ ખાલી એન્જિનિયરિંગ પૂરતો નથી. 2 દાયકા કરતાં વધારે સમયથી તેઓ પ્રાયોગિક મનોવિજ્ઞાન, સંવેદનાત્મક દ્રષ્ટિ, બાયોમિકેનિક્સ અને હા, હેપ્ટિક ઇન્ટરફેસની ડિઝાઇન પર કામ કરી રહ્યા છે.
ઓ, એટલે ઘણા બધા ક્ષેત્રો ભેગા થયા.
હા, એમની નિપુણતા માનવ જીવ વિજ્ઞાન, મનોવિજ્ઞાન, ન્યુરોસાયન્સ અને એન્જિનિયરિંગ આ બધાના સંગમ પર છે, અને આવું સંયોજન બહુ ઓછું જોવા મળે.
એટલે કે એમને એ પણ ખબર છે કે મશીન કઈ રીતે કામ કરે છે, અને એ પણ ઊંડાણમાં ખબર છે કે આપણું શરીર અને આપણું મગજ સ્પર્શને કઈ રીતે અનુભવે છે, એનું અર્થઘટન કઈ રીતે કરે છે.
બરાબર. અને પછી આ જ સમજનો ઉપયોગ તેઓ એવા ઉપકરણો બનાવવા માટે કરે છે જે સ્પર્શ દ્વારા માહિતી પહોંચાડે. અને એટલે જ તેઓ હેપ્ટિક્સ જેવા જટિલ વિષય પર લખવા માટે આટલા યોગ્ય છે, કારણ કે તેઓ ન્યુરોસાયન્સની જે ગૂંચવણો છે ને,
હા,
અને એન્જિનિયરિંગના પડકારો,
હા, બંનેને,
હા, બંનેને સરળ ભાષામાં સમજાવી શકે છે. એમનું સંશોધન મુખ્યત્વે એ સમજવા પર છે કે આપણો હાથ કોઈ વસ્તુને કઈ રીતે ઓળખે, કઈ રીતે પકડે, એની સાથે વાતચીત, મતલબ કે ક્રિયાપ્રતિક્રિયા કઈ રીતે કરે.
અને આ સમજ વગર તો અસરકારક હેપ્ટિક ઉપકરણો બનાવવા લગભગ અશક્ય જ કહેવાય.
ચોક્કસ.
ખરેખર આવો બહુક્ષેત્રીય દ્રષ્ટિકોણ જરૂરી છે આ વિષય માટે. ચાલો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. આ પુસ્તકનો આમ મુખ્ય હેતુ શું છે?
મૂળભૂત રીતે જો આ પુસ્તક છે ને, એ હેપ્ટિક્સના વિજ્ઞાન અને ટેકનોલોજી માટે એક ગાઈડ જેવું છે, એક માર્ગદર્શિકા.
ઓકે.
જોન્સ શું કરે છે કે સ્પર્શનો જે ખ્યાલ છે, જે આપણને કદાચ બહુ સાધારણ લાગે,
હા, રોજિંદો,
હા, એને એકદમ નક્કર, વૈજ્ઞાનિક રીતે સ્થાપિત અને ઝડપથી વિકસતા ટેકનોલોજી ક્ષેત્ર તરીકે રજૂ કરે છે. મતલબ સ્પર્શની જે શક્તિ છે ને, એને ઉજાગર કરે છે.
અને એની મુખ્ય દલીલ શું કહેવા માંગે છે લેખક આપણને?
મુખ્ય દલીલ બહુ રસપ્રદ છે. એ કહે છે કે આપણે એક મોટા વિરોધાભાસમાં જીવી રહ્યા છીએ.
કઈ રીતે?
જો સ્પર્શ આપણી વાસ્તવિકતાની ભાવના અને માનવીય જોડાણ માટે સૌથી વધુ મૂળભૂત છે, એના વગર ચાલે જ નહીં. છતાં આ ડિજિટલ ક્રાંતિમાં એની સૌથી વધુ ઉપેક્ષા થઈ છે.
એ વાત તો સાચી છે.
વિચારો ને, આપણા સ્માર્ટફોન, કમ્પ્યુટર્સ એ મુખ્યત્વે શેના પર આધાર રાખે છે? આપણી આંખો અને કાન પર.
હા, બરાબર. સ્ક્રીન, કીબોર્ડ, માઉસ,
બસ આ બધું દૃષ્ટિ અને શ્રવણ માટે છે. સ્પર્શ ક્યાં છે એમાં?
સાચી વાત. ફોન વાઇબ્રેટ થાય એટલું જ, એ સિવાય તો ખાસ કંઈ નથી. તો શું લેખક એમ કહે છે કે હેપ્ટિક્સને ટેકનોલોજીમાં ઉમેરવું જ એ જ ભવિષ્ય છે, માનવ કમ્પ્યુટર વાતચીતની આગલી સીમા?
ચોક્કસપણે. પુસ્તક આ જ સવાલો ઊભા કરે છે અને એના જવાબ શોધવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ, આપણે સ્પર્શની ભાવનાને વૈજ્ઞાનિક રીતે સમજી કઈ રીતે શકીએ, પછી ટેકનોલોજીથી એની નકલ કઈ રીતે કરીએ
અને એનો ઉપયોગ.
હા, અને સૌથી અગત્યનું, આ ટેકનોલોજીનો ઉપયોગ આપણા ડિજિટલ અનુભવોને વધારે સમૃદ્ધ, વધારે ઇમર્સિવ એટલે કે ઊંડાણવાળા અને વધારે સાહજિક બનાવવા માટે કઈ રીતે કરી શકીએ.
રસપ્રદ વાત છે. તો પુસ્તક આપણને કયા પ્રવાસે લઈ જાય છે? શરૂઆત ક્યાંથી થાય છે?
પ્રવાસ શરૂ થાય છે આપણા પોતાના શરીરમાંથી જ. આપણી ત્વચા, આપણા સ્નાયુઓ, એમાં જે સ્પર્શ સંવેદના રહેલી છે એ કેટલી અદ્ભુત રીતે જટિલ અને સંવેદનશીલ છે એ સમજવાથી.
ઓકે, અંદરથી બહાર.
હા, પછી એ આપણને લઈ જાય છે એન્જિનિયરિંગની દુનિયામાં, જ્યાં વૈજ્ઞાનિકો અને ડિઝાઇનરો જાણે સ્પર્શની ભાવનાને બોટલમાં બંધ કરવાની કોશિશ કરી રહ્યા છે.
બોટલમાં બંધ?
હા, અહીં આપણને ટેક્ટાઇલ એટલે કે ત્વચા પરની સંવેદના અને કાઇનેસ્થેટિક એટલે કે બળ અને ગતિનો પ્રતિસાદ એ બે વચ્ચેનો તફાવત સમજાય છે. અને હેપ્ટિક ભ્રમણાઓ જેવી મજાની વાતો પણ આવે છે.
ઓહ, એના પર આપણે પછી વાત કરીશું.
ચોક્કસ. અને અંતે પુસ્તક અત્યારના અને ભવિષ્યના ઉપયોગો પર નજર નાખે છે, જેમ કે દવા, સુલભતા, ગાડીઓ, સંચાર, મનોરંજન, VR, ઘણું બધું.
તો આ પુસ્તક કોના માટે છે? શું આ ફક્ત વૈજ્ઞાનિકો કે એન્જિનિયરો માટે જ છે કે પછી?
ના ના, બિલકુલ નહીં. લેખકે એને એવી રીતે લખ્યું છે કે વિદ્યાર્થીઓ હોય, ડિઝાઇનર્સ હોય, ડેવલપર્સ હોય કે પછી દવા કે રોબોટિક્સ જેવા ક્ષેત્રોના પ્રોફેશનલ્સ હોય, અને ટેકનોલોજીના ભવિષ્યમાં જેમને પણ રસ હોય ને એવા કોઈ પણ જિજ્ઞાસુ વાચક આને માણી શકે અને સમજી શકે. કોઈ ખાસ ટેકનિકલ જ્ઞાનની જરૂર નથી.
સરસ. તો ચાલો પુસ્તકના કેટલાક મુખ્ય વિભાગોમાં હવે થોડા વધુ ઊંડા ઉતરીએ. પહેલો વિભાગ, તમે કહ્યું તેમ, સ્પર્શની સંવેદનાના જૈવિક આધાર વિશે છે. આપણા શરીરમાં આ બધું ચાલે છે કઈ રીતે?
અહીં જ આપણને પહેલો આંચકો લાગે છે કે સ્પર્શ એ કોઈ એક સાદી સંવેદના નથી, એ તો આખી એક જટિલ સિસ્ટમ છે. જોન્સ એને બે મુખ્ય ભાગમાં વહેંચે છે. એક છે ત્વચીય સંવેદના એટલે કે ક્યુટેનિયસ સેન્સેશન,
એટલે જે આપણે ચામડીથી અનુભવીએ.
હા, બરાબર. અને બીજું છે કાઇનેસ્થેસિસ અને પ્રોપ્રિયોસેપ્શન. કાઇનેસ્થેસિસ અને પ્રોપ્રિયોસેપ્શન, આ થોડું અઘરું લાગે નામમાં, પણ એ આપણા શરીરની સ્થિતિ અને ગતિની સમજ વિશે છે.
ઓકે, પહેલા ત્વચીય સંવેદનાની વાત કરીએ, એટલે પેલું રેશમી કાપડની મુલાયમતા કે પછી કાચ પેપરની ખરબચડાશ એ બધું?
એકદમ. આપણી ત્વચામાં છે ને અલગ અલગ પ્રકારના લાખો સૂક્ષ્મ સંવેદકો આવેલા છે, એમને મેકિનોરિસેપ્ટર્સ કહેવાય, જેમ કે મેસનર, પેસિનિયન, મર્કેલ, રફીની, કેટલાય નામ છે. અને દરેક છે ને અલગ અલગ પ્રકારના સ્પર્શ માટે સંવેદનશીલ હોય છે. કોઈ દબાણ માટે, કોઈ કંપન માટે, કોઈ ત્વચા ખેંચાય એના માટે, તો કોઈ વળી ટેક્સચરની સાવ ઝીણી વિગતો પારખવા માટે. આ બધા ભેગા મળીને આપણને સ્પર્શની આખી સમૃદ્ધ દુનિયાનો અનુભવ કરાવે છે.
અદ્ભુત. અને પેલું બીજું નામ કાઇનેસ્થેસિસ એ શું છે?
હા, કાઇનેસ્થેસિસ અને પ્રોપ્રિયોસેપ્શન એનો ખ્યાલ સાવ સરળ છે. એ આપણા સ્નાયુઓ, આપણા રજ્જુ એટલે કે ટેન્ડન્સ અને સાંધામાં રહેલા સંવેદકો પાસેથી મળતી માહિતી છે.
એનાથી શું ખબર પડે?
એનાથી આપણને ખબર પડે છે કે આપણા શરીરના અંગો અત્યારે ક્યાં છે, કેવી રીતે ફરી રહ્યા છે અને એમના પર કેટલું બળ લાગી રહ્યું છે. આના લીધે જુઓ, આપણે આંખો બંધ રાખીને પણ આપણા નાકને અડી શકીએ છીએ.
હા, એ વાત સાચી છે.
અથવા અંધારામાં પણ આપણે લથડાયા વગર ચાલી શકીએ, કારણ કે આપણને સતત ખબર હોય છે કે આપણો હાથ ક્યાં છે, પગ ક્યાં મુકાઈ રહ્યો છે. એ બધી માહિતી આ સિસ્ટમ આપે છે.
ઓહ, એટલે જ્યારે આપણે હાથમાં પેલી ચાની કપ પકડીએ ત્યારે કપની ગરમ સપાટી અને એની લિસાશ એ ત્વચીય સંવેદના થઈ.
બરાબર.
અને કપનું વજન અને એને પકડવા માટે આપણે કેટલું બળ લગાવી રહ્યા છીએ એ કાઇનેસ્થેટિક સંવેદના.
એમ ને, એકદમ સાચું. અને આ બંને મળે ત્યારે જ આપણને કપ પકડવાનો પૂરો અનુભવ થાય છે. આ બંને સિસ્ટમ ખભે ખભા મિલાવીને કામ કરે છે ત્યારે જ આપણને સંપૂર્ણ હેપ્ટિક અનુભવ મળે. અને પુસ્તક એ પણ યાદ અપાવે છે કે સ્પર્શ તો જન્મ પહેલાથી જ ગર્ભાશયમાં વિકસતી પહેલી સંવેદના છે, અને બાળકનો વિકાસ, એનું બંધન, મગજનો વિકાસ આ બધા માટે કેટલી મહત્વની છે.
તો આ થઈ જૈવિક બાજુની વાત. હવે આવીએ એન્જિનિયરિંગ પર. બીજો વિભાગ છે હેપ્ટિક ઇન્ટરફેસ વિશે, એટલે કે એન્જિનિયરિંગની ટૂલ કિટ. તો એન્જિનિયરો આટલી જટિલ જૈવિક સિસ્ટમની નકલ કરવાનો પ્રયાસ કઈ રીતે કરે છે?
અહીં જ ખરી મજાને પડકાર છે. હેપ્ટિક ઇન્ટરફેસ એટલે શું? એ એવું કોઈ પણ ઉપકરણ છે જે વાપરનાર અને કમ્પ્યુટર કે પછી કોઈ બીજી સિસ્ટમ એ બેની વચ્ચે સ્પર્શ દ્વારા વાતચીત શક્ય બનાવે.
એટલે કે હું સિસ્ટમને કંટ્રોલ કરું સ્પર્શથી?
હા, અને સિસ્ટમ તમને સ્પર્શથી પ્રતિસાદ આપે. દ્વિમાર્ગી સંચાર.
પુસ્તક એના બે મુખ્ય પ્રકાર પાડે છે, તમે કહ્યું એમ, ટેક્ટાઇલ અને કાઇનેસ્થેટિક, પેલી જૈવિક સિસ્ટમ જેવા જ.
હા, એ જ સિદ્ધાંત પર. ટેક્ટાઇલ ઇન્ટરફેસ શું કરે? એ મુખ્યત્વે આપણી ત્વચાના સંવેદકોને ઉત્તેજિત કરે. સૌથી સહેલું ઉદાહરણ કયું? આપણા ફોનમાં આવતું વાઇબ્રેશન.
હા, નોટિફિકેશન માટે.
બરાબર, એક ટેક્ટાઇલ પ્રતિસાદ છે. બીજા ઉદાહરણોમાં આવે દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે વપરાતા બ્રેલ ડિસ્પ્લે, જે સપાટી પર નાના ટપકાને ઉપર નીચે કરીને અક્ષરો બનાવે છે. અથવા તો હજુ નવા પ્રયોગો ચાલી રહ્યા છે જેમાં અલ્ટ્રાસાઉન્ડ કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સનો ઉપયોગ કરીને સપાટ સ્ક્રીન પર જ અલગ અલગ ટેક્સચરનો અનુભવ કરાવી શકાય.
અરે વાહ.
અને કાઇનેસ્થેટિક ઇન્ટરફેસ,
એ પેલું બળ અને ગતિવાળું
કાર કે ગતિનો અનુભવ કરાવે. ગેમિંગમાં તમે જોયું હશે ફોર્સ ફીડબેક વાળા જોયસ્ટિક કે સ્ટીયરિંગ વ્હીલ.
હા, ગાડી ખાડામાં પડે તો સ્ટીયરિંગ ધ્રુજે.
એજ. અથવા વળાંક લઈએ તો સ્ટીયરિંગ ભારે લાગે, એ કાઇનેસ્થેટિક પ્રતિસાદ છે. એનાથી આગળ જઈએ તો રોબોટિક આર્મ્સ આવે છે, જેમ કે ફેન્ટમ સિસ્ટમ.
એ ક્યાં વપરાય?
એ સર્જિકલ સિમ્યુલેશનમાં કે પછી ડિઝાઇનિંગમાં વપરાય. તમે જાણે વર્ચ્યુઅલ દુનિયામાં કોઈ વસ્તુને પકડી શકો, એનો આકાર, એની કઠણાઈ બધું અનુભવી શકો.
પણ આ બધું બનાવવા માટે આપણા હાથની જે સંવેદનશીલતા છે એની નકલ કરવી એ તો કેટલું અઘરું કામ હશે. આપણો હાથ તો કેટલો બધો સંવેદનશીલ છે.
ચોક્કસ, અતિશય જટિલ. અને આ જ પડકાર આપણને પુસ્તકના એક સૌથી, હું કહીશ કે સૌથી રસપ્રદ ભાગ તરફ લઈ જાય છે.
કયો ભાગ?
હેપ્ટિક ભ્રમણાઓ, હેપ્ટિક ઇલ્યુઝન્સ.
હેપ્ટિક ભ્રમણાઓ, સ્પર્શની ભ્રમણાઓ, આ શું છે? કોઈ જાદુ જેવું લાગે છે? આપણે આંખોથી ઓપ્ટિકલ ઇલ્યુઝન જોઈએ એવું સ્પર્શથી પણ થાય?
હા હા, બિલકુલ એના જેવું જ. જો વાત એમ છે કે વાસ્તવિક દુનિયાના સ્પર્શની 100 એ 100% ભૌતિક નકલ કરવી એ ટેકનિકલી બહુ જટિલ છે, બહુ મોંઘી પડે અને ઘણીવાર શક્ય પણ નથી હોતી. એટલે એન્જિનિયરો ને ડિઝાઇનરો શું કરે? એ લોકો આપણા મગજની જે ધારણા કરવાની પ્રક્રિયા છે ને, પરસેપ્શન, એની સાથે રમે છે.
મગજને છેતરવા માટે અમુક ટ્રિક્સ વાપરે છે.
કઈ રીતે? કોઈ ઉદાહરણ આપો ને, મને આ જાણવામાં બહુ જ રસ પડી રહ્યો છે.
એક ક્લાસિક ઉદાહરણ છે ફેન્ટમ સેન્સેશન. માનો કે તમારી ચામડી પર બે જગ્યાએ એકદમ નજીક નજીક વારાફરતી વાઇબ્રેશન આપવામાં આવે.
ઓકે.
ભૌતિક રીતે તો એ બે અલગ અલગ કંપન થયા, પણ તમારું મગજ છે ને, એ ઘણીવાર એને બે બિંદુઓ વચ્ચે સતત ગતિ કરતી હોય ને એવી એક જ સંવેદના તરીકે અનુભવે છે.
અરે એમ?
હા. અને આનો ઉપયોગ કરીને શું થાય? ઓછા વાઇબ્રેટર વાપરીને પણ જટિલ આકાર કે ગતિનો ભ્રમ પેદા કરી શકાય. સ્માર્ટફોનમાં ઘણીવાર આનો ઉપયોગ થાય છે.
અરે વાહ, આ તો ખરેખર અદ્ભુત છે. બીજું કોઈ ઉદાહરણ?
બીજો એક છે વેલ્વેટી હેન્ડ ઇલ્યુઝન, મખમલી હાથની ભ્રમણા. એ શું છે?
એમાં એવું હોય કે એ ખાસ પેટર્નમાં ગોઠવેલા ઉપસેલા બિંદુઓ હોય, એના પર તમે આંગળી ફેરવો તો એક દિશામાં ફેરવો ને તો એકદમ મુલાયમ મખમલ જેવું લાગે, પણ એ જ આંગળી બીજી દિશામાં ફેરવો તો ખરબચડું લાગે.
પણ સપાટી તો એની એ જ છે.
હા, સપાટી ભૌતિક રીતે બદલાતી નથી, પણ તમારું મગજ એનું અર્થઘટન અલગ રીતે કરે છે. આ થયો ટેક્સચરનો ભ્રમ. એવી જ રીતે તમે સ્ક્રીન પર દેખાતી સ્પ્રિંગને દબાવો અને સાથે ફોર્સ ફીડબેક મળે તો વિઝ્યુઅલ માહિતી સાથે રમીને એ સ્પ્રિંગને વાસ્તવિક કરતાં વધુ કઠણ કે નરમ અનુભવી શકાય છે.
આનો મતલબ એ થયો કે સફળ હેપ્ટિક ડિઝાઇન બનાવવી હોય તો હંમેશા વાસ્તવિક દુનિયાની પરફેક્ટ નકલ કરવી જરૂરી નથી. મુખ્ય વાત મગજને વિશ્વાસ અપાવવાની છે કે અનુભવ સાચો છે.
એકદમ સાચું કર્યું. પુસ્તકની આ એક મુખ્ય દલીલ છે. ધ્યેય પરફેક્ટ ભૌતિક સિમ્યુલેશન બનાવવાનું નથી, પણ વાપરનારના મનમાં એક વિશ્વાસપાત્ર અનુભૂતિ પેદા કરવા માટે યોગ્ય સંકેતો આપવાનો છે. અને આનાથી શું ફાયદો? ઓછા ખર્ચે, ઓછા પાવરમાં વધુ અસરકારક અને વધુ રસપ્રદ હેપ્ટિક અનુભવો બનાવી શકાય. આ ખરેખર સ્માર્ટ એન્જિનિયરિંગ છે, ખાલી હાર્ડવર્ક નહીં.
આ બધી ટેકનોલોજી અને આ ભ્રમણાઓની વાતો ખરેખર બહુ રસપ્રદ છે, પણ આ બધું વાસ્તવિક દુનિયામાં વપરાય છે ક્યાં? પુસ્તક એના ઉપયોગો વિશે શું કહે છે?
એના ઉપયોગો તો ઘણા છે અને બહુ અલગ અલગ ક્ષેત્રોમાં છે. દાખલા તરીકે દવા અને આરોગ્ય સંભાળમાં જુઓ, સર્જિકલ સિમ્યુલેટર બહુ મહત્વના બની ગયા છે.
એ કઈ રીતે મદદ કરે?
જે નવા સર્જનો તાલીમ લઈ રહ્યા હોય ને, તેઓ વર્ચ્યુઅલ દર્દી પર ઓપરેશનની પ્રેક્ટિસ કરી શકે, એ વર્ચ્યુઅલ ટિશ્યુને સ્પર્શી શકે, એને કાપી શકે, એનો અનુભવ કરી શકે, અને આ બધું કોઈ વાસ્તવિક દર્દીના જોખમ વગર.
હા, એ તો બહુ મોટો ફાયદો કહેવાય.
પછી પુનર્વસન રોબોટિક્સમાં પણ હેપ્ટિક્સ મદદ કરે છે. જેમ કે સ્ટ્રોક જેવી બીમારી પછી દર્દીઓને એમના હાથ પગનું નિયંત્રણ પાછું મેળવવામાં મદદ કરવા માટે.
અને પેલી સુલભતાની વાત, એક્સેસિબિલિટી, એમાં પણ આનો મોટો ફાળો હોઈ શકે, ખરું ને?
ચોક્કસપણે. દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે રિફ્રેશ કરી શકાય તેવા બ્રેલ ડિસ્પ્લે, જે ડિજિટલ માહિતીને તરત જ બ્રેલમાં ફેરવી નાખે, એ તો હેપ્ટિક ટેકનોલોજીનું ઉત્તમ ઉદાહરણ છે.
હા.
પછી નેવિગેશન માટે પણ વપરાય છે. જેમ કે કમર પર પહેરવાનો પટ્ટો હોય કે હાથમાં પકડવાનું ઉપકરણ હોય, જે વાઇબ્રેશનથી સંકેત આપે કે હવે ડાબે વળો કે જમણે વળો.
મેં કારમાં પણ આવું કંઈક અનુભવ્યું છે. જેમ કે ટચ સ્ક્રીન પર કોઈ બટન દબાવીએ ને તો હળવું વાઇબ્રેશન થાય, એટલે ખબર પડે કે હા, ક્લિક થયું છે.
હા, એ પણ હેપ્ટિક પ્રતિસાદ જ છે. એનો હેતુ એ છે કે ડ્રાઈવરે વારંવાર સ્ક્રીન પર જોવું ન પડે અને રસ્તા પર ધ્યાન રાખી શકે.
બરાબર.
એવી જ રીતે લેન ડિપાર્ચર વોર્નિંગ સિસ્ટમ હોય, જેમાં જો ગાડી પોતાની લેનમાંથી બહાર જાય તો સ્ટિયરિંગ વ્હીલમાં વાઇબ્રેશન આવે. આ આંખ કે કાનથી મળતી સૂચના કરતાં વધુ સીધી અને ઓછું ધ્યાનભંગ કરનારી હોઈ શકે છે.
અને મનોરંજન અને વર્ચ્યુઅલ રિયાલિટી એટલે કે VR, એમાં તો આની ભૂમિકા એકદમ સ્પષ્ટ જ છે.
બિલકુલ. ગેમિંગ કંટ્રોલરમાં જે સામાન્ય ધ્રુજારી આવે છે ને, રંબલ, ત્યાંથી શરૂ કરીને આખા શરીર પર પહેરી શકાય એવા હેપ્ટિક સૂટ સુધી,
ફૂલ બોડી સૂટ.
હા, આ ટેકનોલોજી વર્ચ્યુઅલ દુનિયાને વધુ વાસ્તવિક અને ઇમર્સિવ બનાવે છે. કલ્પના કરો કે VR ગેમમાં વરસાદ પડતો હોય અને તમને ખરેખર સ્ટીપાનો સ્પર્શ અનુભવાય.
વાહ.
કે પછી તલવાર અથડાય તો એનો આંચકો હાથમાં લાગે. એ જ રીતે સ્માર્ટ વોચ પર અલગ અલગ વાઇબ્રેશન પેટર્ન આવે, એનાથી ખબર પડી જાય કે કોનો કોલ છે કે કયું નોટિફિકેશન છે, એ પણ ખાનગી રીતે.
હા, તો થઈ અત્યારની વાત, પણ ભવિષ્યમાં હેપ્ટિક્સ આપણને ક્યાં લઈ જઈ શકે છે? પુસ્તક આ વિશે શું કહે છે?
ભવિષ્યની શક્યતાઓ તો હું કહીશ કે વધુ રોમાંચક છે. એક ખ્યાલ છે ટેલિટચ અથવા રિમોટ પ્રેઝન્સનો,
એટલે તે દૂરથી સ્પર્શ કરવો.
હા, હજારો કિલોમીટર દૂર બેઠેલી વ્યક્તિ કે વસ્તુને સ્પર્શવાની અને એની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાની ક્ષમતા. વિચારો, કોઈ નિષ્ણાત સર્જન દૂર બેઠા રોબોટિક હાથ વડે ઓપરેશન કરી શકે અને એમને દર્દીના ટિશ્યુનો સ્પર્શ પણ અનુભવાય.
ગજબ.
અથવા કોઈ ટેકનિશિયન દૂરના કોઈ પ્લાન્ટમાં મશીનને સ્પર્શીને એમાં શું ખરાબી છે એ શોધી શકે.
અને પેલું જે આપણે મજાકમાં કહેતા હોઈએ કે ઇન્ટરનેટ પર આપણે પ્રિયજનોને ખાલી વિડીયો કોલ નહીં પણ વર્ચ્યુઅલ હગ પણ મોકલી શકીશું.
હા, એ પણ એક સંભાવના છે, કેમ નહીં. હેપ્ટિક કપડાં અને વેરેબલ્સ આમાં બહુ મોટી ભૂમિકા ભજવી શકે છે.
સ્માર્ટ કપડાં.
હા, સ્માર્ટ કાપડ કે પછી આખા શરીરના સૂટ, જે વધુ જટિલ અને સમૃદ્ધ સ્પર્શ સંવેદનાઓ પહોંચાડી શકે. અલબત્તા આ બધું સાકાર કરવા માટે હજુ ઘણા પડકારો પણ છે.
જેવા કે?
જેમ કે નાના, કાર્યક્ષમ, ઓછા પાવરવાળા અને સસ્તા એક્ચ્યુએટર્સ બનાવવા. એક્ચ્યુએટર્સ એટલે જે ભાગ ખરેખર સ્પર્શ ઉત્પન્ન કરે છે તે. પછી માનવ સ્પર્શની ધારણાને વધુ સારી રીતે સમજતા મોડલ્સ બનાવવા અને સોફ્ટવેર હાર્ડવેર માટે યુનિવર્સલ સ્ટાન્ડર્ડ નક્કી કરવા.
તો આ બધાનું અંતિમ લક્ષ્ય શું લાગે છે?
મને લાગે છે કે અંતિમ લક્ષ્ય એ છે કે ટેકનોલોજી સાથેની આપણી જે ક્રિયાપ્રતિક્રિયા છે એ વધુ સહજ બને, વધુ બહુસંવેદનાત્મક બને અને વધુ માનવીય બને. સ્પર્શ, જે આપણી સૌથી મૂળભૂત સંવેદના છે, તેને આ ડિજિટલ યુગમાં એનું યોગ્ય અને મહત્વનું સ્થાન પાછું મળે.
આખી ચર્ચા પરથી કેટલાક મુખ્ય વિચારો એકદમ સ્પષ્ટ થઈ રહ્યા છે. મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો એ છે કે સ્પર્શ કેટલો મૂળભૂત છે, છતાં ટેકનોલોજીમાં એની કેવી ઉપેક્ષા થઈ છે. આપણે આના પર ભાગ્યે જ વિચારીએ છીએ, ખરું ને?
બરાબર, એ પહેલી વાત. અને બીજો મુદ્દો એ કે હેપ્ટિક્સ આ જ ઉપેક્ષાને સુધારવાનો એક રસ્તો છે. એ ડિજિટલ અને ભૌતિક દુનિયા વચ્ચે જાણે પુલ બાંધે છે. ડિજિટલ માહિતીને ખાલી જોવા સાંભળવાને બદલે અનુભવવા લાયક બનાવે છે. તમે ઓનલાઈન ખરીદી કરતા હો અને કપડાનું ટેક્સચર અનુભવી શકો, કે પછી VR ગેમમાં કોઈ વસ્તુનું વજન મહેસૂસ કરી શકો. કેટલી બધી શક્યતાઓ છે.
ત્રીજું, મને એ પણ બહુ રસપ્રદ લાગ્યું કે આ ક્ષેત્ર કેટલું આંતરશાખાકીય છે. બાયોલોજી, સાયકોલોજી, ન્યુરોસાયન્સ, એન્જિનિયરિંગ, બધાએ સાથે મળીને કામ કરવું પડે છે.
હા હા, એ બહુ જ મહત્વનું છે. ભારતમાં પણ આ ક્ષેત્રે ઘણું કામ થઈ શકે જો અલગ અલગ ફિલ્ડના નિષ્ણાતો ભેગા મળે.
ચોથો મુદ્દો, પેલી ભ્રમણાઓવાળો કે સફળ હેપ્ટિક્સ હંમેશા વાસ્તવિકતાની નકલ કરવા વિશે નથી, પણ એક વિશ્વાસપાત્ર અનુભૂતિ પેદા કરવા વિશે છે.
હા હા, એ પરસેપ્શન એન્જિનિયરિંગ. એનાથી ઓછી પડતરે વધુ અસરકારક ટેકનોલોજી શક્ય બને છે.
અને પાંચમો મુદ્દો, જે મને વ્યક્તિગત રીતે ખૂબ મહત્વનો લાગ્યો, તે એ છે કે હેપ્ટિક્સ ખાલી ગેમિંગ કે મનોરંજન માટે જ નથી, એની ખરી શક્તિ તો માનવ ક્ષમતાઓને વધારવામાં અને સુલભતા પૂરી પાડવામાં છે.
બરાબર, પછી ભલે તે કોઈ સર્જન માટે સુપર સેન્સ હોય કે પછી કોઈ દ્રષ્ટિહીન વ્યક્તિ માટે નેવિગેશન સહાય હોય.
અને છેલ્લો ટેકનિકલ મુદ્દો કદાચ, કે પેલો ટેક્ટાઇલ અને કાઇનેસ્થેટિક પ્રતિસાદ વચ્ચેનો તફાવત સમજવો અને એનો યોગ્ય ઉપયોગ કરવો એ સારી હેપ્ટિક સિસ્ટમ બનાવવા માટે કેટલું જરૂરી છે.
હા, એ ડિઝાઇન માટે પાયાનું જ જ્ઞાન છે.
પુસ્તકમાં કેટલાક એવા વિચારો છે જે ખરેખર મગજમાં રહી જાય તેવા છે, જે સ્પર્શ અને ટેકનોલોજી વિશેની આપણી સમજને ઘડે છે. જેમ કે એક વિચાર છે કે સ્પર્શ આપણી અંતિમ વાસ્તવિકતા ચકાસણી છે. આનો શું અર્થ લેવો?
આ બહુ ઊંડો વિચાર છે, ખબર છે? એનો મતલબ એમ કે આપણે જે જોઈએ છીએ કે સાંભળીએ છીએ ને, એમાં ક્યારેક ભ્રમ થઈ શકે છે, આપણે છેતરાઈ શકીએ છીએ.
હા, ઓપ્ટિકલ ઇલ્યુઝન જેવા.
બરાબર, પણ જેને આપણે ભૌતિક રીતે સ્પર્શ કરી શકીએ છીએ એ જ આપણને સાચું અને વાસ્તવિક લાગે છે. તો હેપ્ટિક ટેકનોલોજીનું એક મોટું લક્ષ્ય આ જ વાસ્તવિકતાની ભાવના ડિજિટલ અને વર્ચ્યુઅલ દુનિયાને આપવાનું છે, જેથી આપણી ઓનલાઈન ક્રિયાપ્રતિક્રિયાઓ વધુ વિશ્વસનીય અને સાહજિક બને.
બીજો એક વિચાર જે મને બહુ ગમ્યો એ પેલી હેપ્ટિક ભ્રમણાઓ વિશે હતો, કે અસરકારક ડિઝાઇન માટે ભૌતિકશાસ્ત્રની નકલ કરવા કરતાં માનવ ધારણાને સમજવી અને એનો ઉપયોગ કરવો વધુ મહત્વનું છે.
હા, એ ફરીથી એ જ વાત પર ભાર મૂકે છે કે આપણે મગજની જે અર્થઘટન કરવાની અદ્ભુત શક્તિ છે ને, એનો લાભ ઉઠાવી શકીએ છીએ. પરફેક્ટ ભૌતિક સિમ્યુલેશન બનાવવા પાછળ મંડ્યા રહેવા કરતાં મગજને મનાવવા માટે યોગ્ય સંકેતો આપવા એ વધુ કાર્યક્ષમ છે અને ઘણીવાર વધુ અસરકારક પણ નીવડે છે.
અને સ્પર્શની બે ભાષાઓ, ટેક્ટાઇલ અને કાઇનેસ્થેટિક વાળો વિચાર, એ શું કહે છે?
એ આપણને યાદ અપાવે છે કે સ્પર્શના મુખ્ય બે પાસા છે. એક, જે આપણી ત્વચા સાથે વાત કરે છે, ટેક્સચર, કંપન, તાપમાન વગેરે. અને બીજું, જે આપણા સ્નાયુઓ અને સાંધા સાથે વાત કરે છે, બળ, ગતિ, સ્થિતિ. અને જો ખરેખર ઊંડાણપૂર્વકનો ઇમર્સિવ હેપ્ટિક અનુભવ રચવો હોય તો આ બંને ભાષાઓનું સંયોજન જરૂરી છે. ખાલી વાઇબ્રેશન પૂરતું નથી કે ખાલી ફોર્સ ફીડબેક પૂરતું નથી.
અને છેલ્લો વિચાર, કે દરેક સ્પર્શ એક સાથે સંશોધન અને ક્રિયા છે, આ થોડું ફિલોસોફિકલ જેવું લાગે છે, આનો શું મતલબ?
પણ એ બહુ વ્યવહારુ છે. એ સ્પર્શની દ્વિમાર્ગી પ્રકૃતિ દર્શાવે છે. જુઓ, જ્યારે આપણે કોઈ વસ્તુને સ્પર્શ કરીએ છીએ ત્યારે આપણે એના વિશે માહિતી મેળવીએ છીએ, એ કેવી છે, એનું ટેક્સચર, આકાર, તાપમાન. આ થયું સંશોધન.
બરાબર,
પણ સાથે સાથે આપણે એના પર અસર પણ કરીએ છીએ. આપણે એને પકડીએ છીએ, ખસેડીએ છીએ, બદલીએ છીએ. આ થઈ ક્રિયા. આ જ કારણે સ્પર્શ શીખવા માટે, વસ્તુઓ બનાવવા માટે અને આપણી આસપાસના વાતાવરણને નિયંત્રિત કરવા માટે આટલો શક્તિશાળી છે.
વાહ,
આ બધી ચર્ચા ખરેખર બહુ જ્ઞાનવર્ધક રહી. પણ હવે સવાલ એ થાય કે સામાન્ય માણસ માટે આપણા રોજિંદા જીવનમાં આ બધી વાતોનો શું અર્થ? આપણે આમાંથી શું શીખી શકીએ?
એક સામાન્ય ટેકનોલોજી વાપરનાર તરીકે આપણે કદાચ આપણા ફોન, સ્માર્ટવોચ કે ગેમિંગ કંટ્રોલરમાં જે હેપ્ટિક પ્રતિસાદ મળે છે ને એની વધુ કદર કરી શકીએ.
હા, એને ગ્રાન્ટેડ ન લઈએ.
બરાબર, એ ખાલી એક વધારાનું ફીચર નથી, પણ આપણા અનુભવને વધુ સારો બનાવે છે. અને ભવિષ્યમાં જ્યારે કોઈ નવું ઉપકરણ ખરીદીએ તો કદાચ વિચારી શકીએ કે આમાં હેપ્ટિક પ્રતિસાદ કેવો છે, એની ગુણવત્તા કેવી છે.
અને જે લોકો ટેકનોલોજી બનાવે છે, ડિઝાઇનર્સ, ડેવલપર્સ, એમના માટે શું સંદેશ છે આમાંથી?
એમના માટે મોટો સંદેશ છે કે વપરાશકર્તાના અનુભવને કેન્દ્રમાં રાખો. ખાલી આ કેવું દેખાવું જોઈએ એટલું જ નહીં, પણ આ કેવું લાગવું જોઈએ એ સવાલ પણ પૂછો.
અનુભવ પર ધ્યાન.
હા, અને પેલી હેપ્ટિક ભ્રમણાઓનો સર્જનાત્મક ઉપયોગ કરીને ઓછા ખર્ચે વધુ સારો અનુભવ કેવી રીતે આપી શકાય એ વિચારો. અને ખાસ કરીને સુલભતા માટે ડિઝાઇન કરો. વિચારો કે હેપ્ટિક્સ કઈ રીતે દૃષ્ટિહીન કે અન્ય શારીરિક મર્યાદાઓ ધરાવતા લોકો માટે ટેકનોલોજીને વધુ ઉપયોગી બનાવી શકે છે.
અને બીજા ક્ષેત્રોના વ્યાવસાયિકો માટે, જેમ કે ડોક્ટરો, શિક્ષકો, એમના માટે શું છે આમાં?
ડોક્ટરો અને આરોગ્ય ક્ષેત્રના લોકો માટે તાલીમ માટે હેપ્ટિક સિમ્યુલેટરના ફાયદા સમજવા જેવા છે. શિક્ષકો માટે હેપ્ટિક શિક્ષણને વધુ આકર્ષક અને સ્પર્શનીય બનાવી શકે છે.
જેમ કે
કલ્પના કરો કે બાળકો ભૂગોળના પાઠમાં પર્વતની ઊંચાઈ ખરેખર અનુભવી શકે, એના ચઢાણનો સ્પર્શ કરી શકે.
અરે વાહ.
કે પછી રસાયણશાસ્ત્રમાં અણુઓ કેવી રીતે બંધાય છે એનો સ્પર્શ કરી શકે. આનાથી શીખવાની પ્રક્રિયા કેટલી રસપ્રદ બની જાય.
વાત તો સાચી છે.
અને છેલ્લે અણગત સ્તરે મને લાગે છે કે આ ચર્ચા આપણને આપણી પોતાની સ્પર્શ સંવેદના પ્રત્યે વધુ જાગૃત અને કદરદાન બનાવી શકે છે. આપણે આપણી આસપાસની જે સ્પર્શની દુનિયા છે ને, કપડાનો પોત, પુસ્તકના પાના, પ્રિયજનનો હાથ, એના પર થોડું વધુ ધ્યાન આપીએ. એ પણ એક પ્રકારની માઇન્ડફુલનેસ જ છે, ખરું ને?
બહુ સાચી વાત. આ આખી ચર્ચામાંથી મને અંગત રીતે સૌથી વધુ આશ્ચર્યજનક અને રસપ્રદ પેલી હેપ્ટિક ભ્રમણાઓનો ખ્યાલ લાગ્યો. અને એની પાછળનું વિજ્ઞાન કે કેવી રીતે આપણું મગજ આટલા મર્યાદિત સંકેતોમાંથી આટલા સમૃદ્ધ અનુભવ રચી શકે છે. અને હા, એ પણ સમજાયું કે આપણે રોજબરોજના જીવનમાં સ્પર્શને કેટલો ઓછો અંદાજીએ છીએ.
મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે હેપ્ટિક્સ કેવી રીતે દવા અને સુલભતા જેવા ક્ષેત્રોમાં ખરેખર ક્રાંતિ લાવી શકે છે, લોકોના જીવનમાં સીધો સકારાત્મક ફેરફાર લાવી શકે છે. અને હા, એ આપણને ટેકનોલોજી અને માનવ સંવેદના વચ્ચેના સંતુલન વિશે વિચારવા પ્રેરે છે. આ ખાલી નવા ગેજેટ્સ બનાવવાની વાત નથી, પણ માનવ અનુભવને વધુ ઊંડો અને વધુ અર્થપૂર્ણ બનાવવાની વાત છે.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીને જઈએ. જેમ જેમ આ હેપ્ટિક ટેકનોલોજી વિકસતી જશે, તેમ શું એવું શક્ય બનશે કે ભવિષ્યમાં જ્યારે આપણે ડિજિટલ માધ્યમથી વાતચીત કરીએ ત્યારે આપણે ખાલી શબ્દો અને ચહેરા જ નહીં, પણ ભાવનાત્મક સ્પર્શ પણ મોકલી શકીએ?
જેમ કે દિલાસો આપતો હાથ.
હા, કે પછી ઉત્સાહ આપતી થાપ, આવું કંઈક. અને જો એવું થાય તો આ ટેકનોલોજી આપણા સંબંધોને કેવી રીતે બદલી શકે છે? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે.
ફલી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.